ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યના એક ખૂબ જ જાણીતા વિદ્વાન હરિવલ્લભ ભાયાણી એમના એક મહત્વના લેખ સાહિત્યિક શૈલી અને ભાષા એના વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ.
નમસ્કાર. હા, આ લેખ ખરેખર બહુ મહત્વનો છે. સાહિત્યમાં ભાષા અને શૈલીનો જે સંબંધ છે ને, એની બહુ ઝીણવટભરી ચર્ચા ભાયાણીએ કરી છે.
બરાબર. અને એમના વિશ્લેષણની પદ્ધતિઓ, વિવેચનાના મૂળભૂત સવાલો, આ બધું જ એમાં આવી જાય છે.
હા, એટલે આપણો હેતુ આજે એ જ રહેશે કે ભાયાણીના મુખ્ય વિચારોને સમજીએ, જેમ કે ભાષા અને શૈલી શું છે, કેવી રીતે જોડાયેલા છે.
અને પેલો સવાલ કે સાહિત્યની ભાષા રોજિંદા વપરાશની ભાષાથી કઈ રીતે જુદી પડે છે, શું કામ જુદી પડે છે.
બરાબર. અને કોઈ કૃતિનું સૌંદર્ય સમજવા માટે એના ભાષાકીય તત્વોનું વિશ્લેષણ કેટલું જરૂરી છે અને એ વિશ્લેષણ મૂલ્યાંકનમાં ક્યાં સુધી જઈ શકે, આ બધા મુદ્દાઓ પર વાત કરીશું.
ચાલો ત્યારે શરૂ કરીએ. ભાયાણી શરૂઆતમાં જ કહે છે કે સાહિત્ય કૃતિમાં જેમ વિષય, વસ્તુ, સ્વરૂપ મહત્વના છે, એમ શૈલી પણ એટલી જ મહત્વની છે. આ કંઈ નવો વિચાર નથી ખરું ને? પ્રાચીન ભારતમાં પણ રીતિ ગુણ તરીકે.
હા હા, બિલકુલ. ભારતીય પરંપરામાં રીતિ અને ગુણનો વિચાર હતો જ, અને પશ્ચિમમાં પણ શૈલીનો વિચાર થતો હતો. પણ આજે આપણે જે શૈલી એટલે કે સ્ટાઇલ શબ્દ વાપરીએ છીએ, એનો અર્વાચીન ખ્યાલ મુખ્યત્વે અંગ્રેજી સ્ટાઇલ પરથી આવ્યો છે.
અચ્છા.
અને પશ્ચિમમાં પણ શરૂઆતમાં લેખન કરતાં વધારે તો વક્તૃત્વ કળા એટલે કે બોલવાની કળા, એના માટે આ શૈલીનો વિચાર થતો હતો કે ભાઈ, ધાર્યો પ્રભાવ પાડવો હોય તો કયા શબ્દો વાપરવા, કેવા અલંકાર જોઈએ, વાક્ય કેમ ગોઠવવા.
એટલે એ થોડો ઉપદેશાત્મક અભિગમ હતો એમ ને? આમ કરો, આમ ન કરો.
બરાબર. એ જૂનો અભિગમ થોડો એવો હતો, પણ આધુનિક શૈલી વિચાર એનાથી જુદો છે. એ કોઈ નિયમો નથી બાંધતો, એ તો જે સારી શૈલીઓ છે એને સમજવાનો, એનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે, ઉપદેશ આપવા પર ભાર નથી.
પેલી એક જૂની સરખામણી હતી કે ભાષા એ વિચારનો પોશાક છે અને શૈલી એ પોશાકની ડિઝાઇન કે ફેશન. પણ ભાયાણી આ વાત સામે જ સવાલ ઉઠાવે છે ને?
હા, ચોક્કસ. એ પૂછે છે કે દાખલા તરીકે સરસ્વતી ચંદ્ર જેવી મોટી કૃતિ લઈએ તો શું એમાં ભાષા અને શૈલીને તમે આમ છૂટા પાડી શકો?
એટલે શું કહેવાયું છે એ ભાષા અને કઈ રીતે કહેવાયું છે એ શૈલી, એવો ભેદ કરવો શક્ય છે ખરો?
એ જ ભાયાણીનો મુખ્ય તર્ક છે. એ કહે છે કે આ ભેદ કરવો લગભગ અશક્ય છે. શૈલી કંઈ કૃતિના અમુક છૂટાછવાયા પ્રયોગોમાં નથી હોતી ના, એ તો આખા ભાષાના ઉપયોગમાં, એના તાણાવાણામાં વણાયેલી હોય છે.
એટલે કે સાવ સાદી શૈલી હોય તો પણ એ શૈલી વગરની નથી હોતી.
બિલકુલ નહીં. એની પણ પોતાની એક અસર હોય છે. કોઈપણ સફળ સાહિત્યકૃતિની ભાષા ક્યારેય સાવ તટસ્થ નથી હોતી, એમાં કંઈક તો હોય જ છે. એટલે ભાષા અને શૈલીને અલગ ગણવા કરતાં શૈલીને ભાષા સાથે જ, એમાં જ રહેલા તત્વ તરીકે જોવી જોઈએ.
ટૂંકમાં શૈલી એટલે કૃતિમાં ભાષાનો જે રીતે ઉપયોગ થયો છે, બસ એ રીત.
બરાબર. સમગ્રતયા આખી કૃતિમાં ભાષા કઈ રીતે વપરાય છે એ જ શૈલી.
આજે મેં બપોરના જમવામાં નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ધાર્યા કરતાં થોડો વધારે સમય લાગી ગઈ અને થોડી તીખી પણ બની ગઈ.
આવતા અઠવાડિયે આપણે પહેલા નવા પુસ્તકાલયમાં જવાનું વિચારી રહ્યા છીએ. મતલબ, જો બધાને અનુકૂળ હોય તો. ત્યાં પુસ્તકોનો સારો સંગ્રહ છે એમ સાંભળ્યું છે.
ભાયાણી ભાષાના જુદા જુદા ઉપયોગોની પણ વાત કરે છે, જેમ કે રોજિંદો વ્યવહાર, શાસ્ત્રીય લખાણ અને લલિત સાહિત્ય. આ ત્રણેયની ભાષા શું અલગ હોય છે?
જુઓ, ઉપર છલ્લી રીતે જોઈએ તો કદાચ બહુ ફરક ન લાગે, પણ વાસ્તવમાં આપણે રોજ જે રીતે વાત કરીએ છીએ એ ભાષામાં સાહિત્ય નથી લખાતું મોટાભાગે, અને મોટાભાગના સાહિત્યમાં સાવ બજારુ ભાષા પણ નથી વપરાતી.
અને વિજ્ઞાનના પુસ્તકમાં કવિતા જેવી ભાષા લખીએ તો વિચિત્ર લાગે.
ચોક્કસ. એટલે જ આપણા જૂના કાવ્યશાસ્ત્રીઓએ આ ફરકને ઉક્તિ વિશેષ, વિશિષ્ટ ભણીતિ, વક્ર ઉક્તિ એવા શબ્દોથી ઓળખાવ્યો છે. કંઈક જુદી રીતે, ખાસ રીતે કહેવાની રીત. અને એ પણ યાદ રાખવા જેવું છે કે કોઈ એક ભાષા જેમ કે ગુજરાતી, એમાં પણ કેટલા બધા ભેદ હોય છે, પ્રદેશ પ્રમાણે, જૂથ પ્રમાણે, ઉંમર પ્રમાણે, પ્રસંગ પ્રમાણે, બોલીઓ, લિખિત મૌખિક સ્વરૂપ, જુદી જુદી ઢબ, ઘણું બધું.
તો સાહિત્યની ભાષા આ બધામાંથી એક વિશિષ્ટ સ્વરૂપ છે એમ?
હા, કાવ્ય ભાષા કે સાહિત્યિક ભાષા એ ભાષાના આ બધા સ્વરૂપોમાંથી એક વિશિષ્ટ, કદાચ વધુ સંસ્કારિત, વધુ સુઘડ સ્વરૂપ ગણી શકાય.
તો પછી સાહિત્યને અસાહિત્યથી ખાલી ભાષાના આધારે અલગ તારવવું કઈ રીતે? શું છંદ, પ્રાસ, અલંકાર જેવી વસ્તુઓ પૂરતી છે? ભયાણી તો ના પાડે છે.
હા, એ કહે છે કે ના, એ પૂરતું નથી. કારણ કે આ બધું તો જાહેરાતોમાંય હોય, સૂત્રોમાં પણ હોય, રોજની વાતચીતમાં પણ ક્યારેક વપરાય. પણ તેઓ એક બહુ મહત્વનો મુદ્દો ઉમેરે છે, સંગઠના, ઓર્ગેનાઇઝેશન.
સંગઠના એટલે?
એટલે કે સાહિત્યની ભાષા વધુ સુગ્રથિત, વધુ વ્યવસ્થિત લાગે છે. જાણે કોઈક અંદરનું બળ એને એકરૂપતા આપતું હોય, એમાં એક પ્રકારની ગોઠવણ, એક વ્યવસ્થા દેખાય.
અચ્છા, અને બીજા મતો પણ છે નહીં? જેમ કે કવિઓ નિયમો તોડે છે, નિરંકુશા કવય.
હા, એ મત પણ છે. બીજો એક મત એવો છે કે ભેદ સ્વરૂપમાં નથી, સંદર્ભમાં છે. વોગેલિનની અપ્રાસંગિક ઉક્તિ, જેનો તાત્કાલિક વ્યવહાર ઉપયોગ ન હોય, પછી ચિરસ્થાયિત્વ, પુનરાવર્તન, પોતાનામાં જ મૂલ્યવાન હોવું, કાલ્પનિકતા, આવા લક્ષણો પણ ગણાવાયા છે. જોકે ભાયાણી છેવટે ફાઉલર નામના ભાષા વિજ્ઞાનીનો મત ટાંકે છે, જે વધુ ઉપયોગી લાગે છે. એ કહે છે કે સાહિત્યિક ભાષાને સમાજમાં વપરાતા ભાષાના જુદા જુદા સ્વરૂપો, જેને રજિસ્ટર કહેવાય, એટલે કે પરિસ્થિતિ પ્રમાણેની ભાષા, એના મોટા સંદર્ભમાં જોવી જોઈએ.
એટલે દરેક પરિસ્થિતિની પોતાની ભાષા, એ જ એની શૈલી?
હા, કંઈક અંશે. અને આ ખ્યાણ પછી ખાલી સાહિત્ય પૂરતો નથી રહેતો, દરેક ક્ષેત્રની પોતાની શૈલી હોઈ શકે.
અને આ બધાના અંતે ભાયાણી સૂચવે છે કે તફાવત સમજવા ભાષાના જુદા જુદા સ્તરો, ધ્વનિ, અક્ષર, શબ્દ, વાક્ય પર ઝીણવટથી સરખામણી કરવી પડે.
બરાબર, એનાથી ખબર પડે કે કયા તત્વો, કઈ રચનાઓ સાહિત્યિક ભાષામાં ખાસ રીતે વપરાય છે. એટલે આ પહેલા ભાગનો સાર એ કે ભાયાણી માટે શૈલી એ ભાષા પર ચોપડેલો રંગ નથી, પણ ભાષાના ઉપયોગની રીતમાં જ ઓતપ્રોત છે.
સરસ. હવે આપણે થોડું આધુનિક શૈલી વિજ્ઞાન તરફ જઈએ. આ શૈલી વિજ્ઞાન ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતો વાપરીને સાહિત્યિક ભાષાના અભ્યાસને વધુ વસ્તુલક્ષી, ઓબ્જેક્ટિવ બનાવવાનો પ્રયાસ કરે છે, બરાબર?
હા, એનો મુખ્ય હેતુ છે. જોકે એ પણ કહેવું પડે કે આ ક્ષેત્ર હજી વિકસી રહ્યું છે, એમાં ઘણા જુદા જુદા અભિગમો છે, મતભેદો પણ છે. જેમ કે એન્ક્વિસ્ટ નામના એક વિદ્વાને તો શૈલીની વ્યાખ્યાઓને ચાર ભાગમાં વહેંચી છે, લેખક કેન્દ્રી, કૃતિ કેન્દ્રી, વાચક કેન્દ્રી અને મિશ્ર. પણ આધુનિક શૈલી વિજ્ઞાન મોટે ભાગે કૃતિ કેન્દ્રી અભિગમ પર ભાર મૂકે છે, ભાષાકીય તત્વો પર વધુ ધ્યાન આપે છે.
આ વિચારધારા પર કયા કયા ક્ષેત્રોનો પ્રભાવ પડ્યો છે?
ઘણા બધા છે, બધાની વિગતમાં તો નહીં જઈ શકીએ, પણ મુખ્યત્વે જોઈએ તો એક તો અર્વાચીન ભાષા વિજ્ઞાન, ખાસ કરીને સોશ્યુરનો વિચાર કે ભાઈ સામાન્ય ભાષાને સ્ટાન્ડર્ડ ગણીને એની સરખામણીમાં સાહિત્યક્રિક ભાષા જેવા ખાસ પ્રકારો તપાસવા.
ઓકે.
પછી એક મોટો પ્રભાવ છે લિયો સ્પિટ્ઝરનો. એમને તો આ ક્ષેત્રના પ્રણેતા ગણવામાં આવે છે. એમની ફિલોલોજિક સર્કલ નામની પદ્ધતિ બહુ જાણીતી થઈ.
એ પદ્ધતિ શું છે, થોડું સમજાવશો?
કે રચના હોય.
પછી
એ તત્વના મૂળમાં સર્જકનું કોઈક માનસિક વલણ, કોઈ વિચાર હશે એમ માનીને એને સમજવાનો પ્રયત્ન કરે. અને પછી એ જુએ કે એ જ મૂળભૂત વલણ કૃતિના બીજા ભાગોમાં, બીજા પાસાઓમાં પણ દેખાય છે કે નહીં. જાણે કડી પકડીને આખી સાંકળ સમજવી.
વાહ, આ તો રસપ્રદ લાગે છે. જાણે ડિટેક્ટિવ જેવું કામ.
હા, કંઈક એવું જ. એનો હેતુ ખાલી છૂટા તત્વો ગણાવવાનો નથી, પણ એ તત્વો સર્જકના મન સાથે, કૃતિના આખા અર્થ સાથે કઈ રીતે જોડાયેલા છે એ બતાવવાનો છે.
બીજા કયા પ્રભાવો ગણાવી શકાય?
બીજા પણ છે, જેમ કે રૂસી સ્વરૂપવાદ, રશિયન ફોર્મ્યુલિઝમ. એમણે કૃતિના પોતાના ઘટકો, ધ્વનિ, અર્થ, રચના, એના આંતરિક તંત્ર પર બહુ ભાર મૂક્યો. પછી કલાનો ઇતિહાસ, ક્રોચેનું સૌંદર્યશાસ્ત્ર, અસ્તિત્વવાદી ફિલોસોફી, આ બધામાંથી પણ શૈલી વિજ્ઞાને પ્રેરણા લીધી છે.
એટલે ઘણા બધા વિચારોનું મિશ્રણ છે.
બરાબર. રિફેતિયર જેવા વિચારક ભાવક પર શું અસર પડે છે એની દ્રષ્ટિએ શૈલીને જુએ છે. ફાવલર જેવા આધુનિક વિદ્વાનો તો નોમ ચોમ્સ્કીના ભાષાશાસ્ત્ર અને સામાજિક ભાષા વિજ્ઞાનના વિચારોને પણ આમાં લાવ્યા છે, પણ મૂળ વાત એ જ કે આધુનિક શૈલી વિજ્ઞાન ભાષાના બારીક અભ્યાસ દ્વારા સાહિત્યની અસરને સમજાવવા માંગે છે.
હવે ભાયાણી આપણને લઈ જાય છે કૃતિના બંધારણના મૂળભૂત ઘટકોના વિશ્લેષણ તરફ. એમનો આગ્રહ છે કે જો કૃતિનો આસ્વાદ એના ભાષા ઉપયોગ પર આધાર રાખતો હોય તો પછી એ આસ્વાદ કે અસરને સમજવા માટે ભાષાના નાનામાં નાના એકમો, વર્ણ, શબ્દ, વાક્ય, લય, અર્થ આ બધાની તપાસ જરૂરી છે.
બિલકુલ, અને એ તપાસ કયા કયા ક્ષેત્રોમાં કરવી એ પણ એ ગણાવે છે. સૌથી પહેલા વર્ણ એટલે કે ધ્વનિ. આપણી ભારતીય પરંપરામાં તો પ્રાસ, અનુપ્રાસ, યમક જેવા શબ્દાલંકારોનું મહત્વ સદીઓથી સ્વીકારાયું છે, ખરું ને?
હા, એ તો છે જ.
કવિઓ શબ્દના અવાજમાં જે શક્તિ રહેલી છે એનો ઉપયોગ કરીને કાવ્યના અર્થને વધુ ધારદાર, વધુ અસરકારક બનાવે છે. ગુજરાતીમાં પણ જુઓ ને, રવાનુકારી શબ્દો ટપ ટપ, ખળખળ, દ્વિરુક્ત શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, આ બધામાં ધ્વનિનું મહત્વ છે.
ભાયાણી કહે છે કે જે કૃતિમાં ધ્વનિનો આવો સભાન ઉપયોગ થયો હોય ત્યાં એનું વિશ્લેષણ કરવું જોઈએ. એનાથી કાવ્યના અર્થઘટનમાં મદદ મળે. એમણે કાલિદાસ, જયદેવ, પ્રેમાનંદ, કાંત, નાનાલાલ જેવા કવિઓનો ઉલ્લેખ પણ કર્યો છે.
ધ્વનિ પછી આવે છે શબ્દ. શબ્દોની પણ કેવી દુનિયા છે. માન્ય ભાષાના શબ્દો, બોલીના શબ્દો, રોજિંદા, સાહિત્યિક, ગામઠી, સંસ્કારી, ચાલુ, જૂના, શિષ્ટ, અશ્લીલ, આદરવાચક, અનાદરવાચક, કેટલા બધા પ્રકાર. અને ગુજરાતીમાં તો પેલી જોડીઓ પણ છે, મોમુખ, હાથહસ્ત, આકાશ ગગન.
બરાબર.
તો કૃતિમાં લેખક કયા પ્રકારના શબ્દો વાપરે છે, એમની વચ્ચે મેળ કેવો છે કે પછી વિરોધ ઊભો કર્યો છે, એનાથી ભાવ કે અર્થ પર શી અસર થાય છે, આ બધું જોવું શૈલી વિશ્લેષણમાં બહુ મહત્વનું છે.
ત્રીજું તત્વ, છંદ અને લય. ભાયાણી કહે છે કે છંદ કંઈ ખાલી ગણિત નથી.
ના, બિલકુલ નહીં. કવિ કયો છંદ પસંદ કરે છે, એનું બંધારણ કેવું રાખે છે, ટુકડા, આરોહ અવરોહ, યતિ એટલે કે વિરામ ક્યાં આવે છે, અને એની સાથે વાક્યની ગોઠવણ કેવી રીતે કરે છે, ક્યારેક મેળ બેસાડે, ક્યારેક જાણી જોઈને તોડે, આ બધું જ અર્થ કે ભાવને અસર કરે છે.
અને પેલી વાત કે છંદને કારણે શબ્દ પસંદગી પર મર્યાદા આવે, એ ક્યારેક ફાયદો કરે, ક્યારેક નુકસાન.
હા, એ મુદ્દો બહુ મહત્વનો છે. ભાયાણી કહે છે કે આની વ્યવસ્થિત તપાસ આપણા સાહિત્યમાં ઓછી થઈ છે. અને લય કંઈ ખાલી છંદવાળી કવિતામાં જ નથી હોતું, અછાંદસ કવિતામાં, ગદ્યમાં પણ શબ્દો, અર્થો, વાક્યો, ભાવોના પુનરાવર્તનથી એક પેટર્ન રચાય છે જે લયનો અનુભવ કરાવે છે.
અને ચોથું ક્ષેત્ર છે શબ્દગુચ્છો અને વાક્યરચના. આમાં તો ઘણું બધું આવી ગયું. શબ્દોનો ક્રમ બદલવો, વિરોધાભાસ, સમાંતર રચના, સંતુલન.
હા, શબ્દોની પરસ્પર અપેક્ષા, સ્વાભાવિક જોડાણ, કોલોકેશન, અને અલબત્તા અર્થાલંકારો, ઉપમા, રૂપક, પ્રતીક, બિંબ, મિથ, એલેગરી, ઘણું બધું. આપણું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર આ બાબતે ખૂબ સમૃદ્ધ છે.
એટલે આ બધી પ્રયુક્તિઓ સામાન્ય ભાષામાં પણ હોય, પણ સાહિત્યમાં વધુ વ્યવસ્થિત અને કલાત્મક રીતે વપરાય એમ.
બરાબર. ભાયાણી ફરી યાદ અપાવે છે કે આ બધું રોજિંદા વ્યવહારમાં પણ છૂટક છૂટક હોય જ છે. સાહિત્યિક ભાષાનો ખરો વિરોધ તો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક ભાષા સાથે છે.
કારણ કે શાસ્ત્રીય ભાષા તટસ્થ અને એકાર્થી બનવા માંગે છે.
હા, જ્યારે સામાન્ય અને સાહિત્યિક ભાષા બંને ભાવ સાથે જોડાયેલી, અનેક અર્થોવાળી અને સૌંદર્યલક્ષી હોય છે. ફરક મુખ્યત્વે એ સામગ્રીના ઉપયોગની માત્રા, સઘનતા અને એના આયોજનમાં, એની સંગઠનામાં છે. સાહિત્ય આ તત્વોનો વધુ સભાન, વધુ કલાત્મક ઉપયોગ કરે છે.
તો આ બધા ઘટકોનું વિશ્લેષણ કરી લીધું, પણ એનો અંતિમ હેતુ શું? લાગે છે કે ભાયાણી આપણને કૃતિની સમગ્રતા, એની એકતા તરફ લઈ જઈ રહ્યા છે. પેલો ઓર્ગેનિક હોલનો ખ્યાલ.
હા, બરાબર. ઓર્ગેનિક હોલ એટલે કે કૃતિ એક સજીવ શરીર જેવી છે. બધા અંગો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પર આધાર રાખે છે. એકમાં ફેરફાર કરો તો આખા પર અસર થાય. આ વિચાર કંઈ પશ્ચિમનો જ નથી, આપણા કાવ્યશાસ્ત્રમાં પણ આ વાત હતી જ.
અને ભાયણીએ એકલા સમજાવવા સરસ ઉદાહરણો આપે છે ને.
હા, ખૂબ જ સચોટ ઉદાહરણો છે. જેમ કે જયદેવનું ગીત ગોવિંદ, પેલી શરૂઆતની પંક્તિ, મૈઘયેર મેદુરમ અંબરમ વનભૂવ શ્યામાસ્તમાલદ્રુમયી. અહીં મ અને રનો જે અનુપ્રાસ છે એ ખાલી શોભા માટે નથી, એ મ જાણે આકાશના મેઘોની ગહનતાને નીચે વનના તમાલ વૃક્ષો સુધી લાવે છે અને તમાલની શ્યામતાને ઉપર આકાશ સુધી લઈ જાય છે. આકાશ અને પૃથ્વી વચ્ચે જાણે સંવાદ રચાય છે. બીજું, ભાગવત પુરાણમાં બ્રહ્માજીની સ્તુતિ, નો મેઢ તે અભ્રપુષે તડીદંબરાય. અહીં શબ્દોની પસંદગી, અભ્રપુષ મેઘ જેવું શરીર, તડીદંબર વીજળી જેવું વસ્ત્ર, એનો વર્ણમેળ, છંદમાં એનું સ્થાન, આ બધું મળીને એક ભવ્યતા ઊભી કરે છે. કદાચ બીજા શબ્દો હોત કે આ જ શબ્દો આમ તેમ મુકાયા હોત તો આવી અસર ન આવત.
બરાબર.
પછી મમ્મટનું ઉદાહરણ, સસંભ્રમેન્દ્ર તૃત પાતિતારગલા. આ લાંબા સમાસવાળી પંક્તિમાં વર્ણોને ગૂંથણી ઇન્દ્રના ગભરાટ અને એની ઝડપી વ્યાકુળ ગતિને જાણે નજર સામે લાવી દે છે. પ્રાકૃત ગાથા તરંગલોલા, પખે પફોડાંતા પખી રૂખાઓ ઉડીણા. અહીં પ ફ જેવા કર્કશ ધ્વનિઓનો ઉપયોગ પક્ષીઓના પાંખ ફફડાવવાના અવાજને કેવો બરાબર રજૂ કરે છે.
સાચી વાત છે.
અને મેઘધૂતનો પેલો શ્લોક, વિદ્યુદ્વંતમ લલિતવનિતા, એમાં પંક્તિઓના ટુકડાઓ જે રીતે સામસામે ગોઠવાઈને સંતુલન અને લય ઊભા કરે છે એ સામાન્ય વાક્યરચનામાં ન બને.
એટલે આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે ઘટકો અલગ અલગ નથી પણ એકબીજા સાથે જોડાઈને કંઈક મોટું રચે છે. તમે પેલી રચનાની યુક્તિઓની પણ વાત કરી હતી.
હા, જેમ કે મુખ્ય વાત કે શબ્દને છેક છેલ્લે મૂકવો જેથી વાચકની ઉત્સુકતા જળવાઈ રહે અને છેલ્લો શબ્દ વધુ અસરકારક બને, ખાસ કરીને જો એ પ્રાસના સ્થાને હોય.
છંદમાં પણ અમુક જગ્યા વધુ મહત્વની હોય.
ચોક્કસ. પંક્તિની શરૂઆત, અંત, યતિ, વિરામ પાસેની જગ્યા, પ્રાસની જગ્યા, આ બધી જગ્યાઓ પર કયા શબ્દો મુકાયા છે એ બહુ મહત્વનું છે. એ શબ્દનો સીધો અર્થ, એનો ભાવ અને છંદમાં એનું સ્થાન, આ ત્રણેયનો મેળ બેસવો જોઈએ.
આના પણ ઉદાહરણ ભાયણીએ આપ્યા છે.
હા, બે સરસ ઉદાહરણ છે. એક અપભ્રંશ મુક્તક છે. એક ગરીબ પણ સુંદર યુવતીને જોઈને લોકો કુતૂહલથી વારંવાર ઊભા બેઠા થાય છે. એ ક્રિયા બતાવતો શબ્દ ઉઠ બૈસ, ઉઠ બેસ, કવિ એને છેક છેલ્લે પ્રાસ સ્થાને મૂકે છે એટલે આખી વાતનો ભાર એ એક શબ્દ પર આવી જાય છે.
અચ્છા.
બીજો એક જૂનો ગુજરાતી દુહો, નયણ મિલન તૌ મિલન દિયઈ પણ હિયાળા તું ન મિલેસ, નૈણા રોઈ વિછૂટીશે તું પૂર્ણ ફાટી મરેશી. અહીં છેલ્લે મિલેસી મળીશ અને મરેસી મરીશ પ્રાસમાં છે. આ પ્રાસ હૃદયના મળવા અને ન મળવાથી ફાટી મરવાના કારણ કાર્ય સંબંધને એકદમ ઘેરો બનાવી દે છે.
એટલે ભાયણીનો આગ્રહ એ છે કે કૃતિનું સાચું મૂલ્યાંકન કરવું હોય તો એના ઘટકોના પરસ્પર સંબંધો સમજવા પડે, એમની યોગ્યતા તપાસવી પડે અને આખું સંગઠન કેવું છે એ જોવું પડે.
બરાબર. ખાસ કરીને આપણા મધ્યકાલીન અને અર્વાચીન કાવ્યોમાં છંદનો ઉપયોગ ક્યારે ખાલી પરંપરાગત છે અને ક્યારે ખરેખર સર્જનાત્મક છે એની ઊંડી તપાસ થવી જોઈએ એમ તેઓ માને છે.
અને અહીંથી ચર્ચા એક વધુ મૂળભૂત અને કદાચ વધુ અઘરા સવાલ પર આવે છે. આ બધું શૈલીનું વિશ્લેષણ અને સાહિત્યનું વિવેચન, આ બે વચ્ચે શું સંબંધ છે? પેલો ડર હોય ને કે કૃતિના ટુકડા કરીને વિશ્લેષણ કરવાથી એની મજા મરી જાય.
હા, એ સવાલ તો હંમેશા રહે છે, ફૂલને પીંખવા જેવી વાત. બીજી બાજુ શું આવું વિશ્લેષણ વિવેચનને વધુ ઓબ્જેક્ટિવ, વધુ આધારભૂત બનાવી શકે?
આ તો વિવેચનના પાયાના પ્રશ્નો છે.
ખરેખર ભાયાણી પોતે સ્ટાઇલ ઇન લેંગ્વેજ સેમિનારનો ઉલ્લેખ કરે છે. મોટા મોટા નિષ્ણાતો ભેગા થયા પણ શૈલીની કોઈ એક બધાને માન્ય હોય એવી વ્યાખ્યા ન આપી શક્યા.
ઓહ.
રેને વેલેક જેવા મોટા વિવેચકો પણ માને છે કે શૈલી વિજ્ઞાન ઉપયોગી છે, બહુ ઉપયોગી છે, પણ એ સાહિત્ય અધ્યયનનો માત્ર એક ભાગ છે, બધું જ નથી. કારણ કે ભાષાનું ગમે તેટલું વસ્તુલક્ષી વિશ્લેષણ કરો પણ જ્યારે મૂલ્યનો, ગુણવત્તાનો સવાલ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પસંદ, નાપસંદ, રૂચિ એટલે કે સબ્જેક્ટિવિટી તો આવી જ જાય.
વિવેચનમાં બે છેડા રહ્યા છે. એક મત કે કાવ્ય તો અનુભવવાની ચીજ છે, ગમે કે ન ગમે, બસ. બીજો મત કે ના, એના દરેક પાસાનો તાર્કિક ખુલાસો આપી શકાય. ટીએસ એલિયટનું પેલું વાક્ય છે ને કે વિવેચકનું કામ મૂલ્યાંકન નથી પણ સ્પષ્ટીકરણ છે.
હા, કૃતિને સમજાવવાનું કામ છે. તો પછી સવાલ એ થાય કે વિવેચન એટલે સમજવું કે મૂલવવું, જાણવું કે નળવું?
આ તો જટિલ ચર્ચા છે.
બહુ જ. અને શું ખરેખર સ્પષ્ટીકરણ અને મૂલ્યાંકનને સાવ અલગ પાડી શકાય? જ્યારે કોઈ વિવેચક કૃતિનો અર્થ સમજાવે, એની ખૂબીઓ બતાવે, ત્યારે શું એનું મૂલ્ય એમાં આવી જ નથી જતું?
એ પણ સાચું.
અને સ્પષ્ટીકરણ કરતી વખતે પણ વિવેચક કયા મુદ્દા પર ભાર મૂકે, કયા ઉદાહરણ પસંદ કરે, એ પસંદગીમાં પણ એની પોતાની દ્રષ્ટિ, એની સબ્જેક્ટિવિટી ક્યાંક તો હોય જ ને.
અને જ્યારે બે સારા વિવેચકો એક જ કૃતિ વિશે જુદું જુદું કહે, ત્યારે કોને સાચા ગણવા?
બરાબર. નોર્થરોપ ફ્રાય જેવા માને કે સાચું વિવેચન તો વસ્તુલક્ષી વિશ્લેષણ જ છે, મૂલ્યાંકન નહીં. તો મરે ક્રીગર જેવા કહે કે ના ભાઈ, છેવટે તો વ્યક્તિગત પ્રતિભાવ, આત્મલક્ષી દ્રષ્ટિ અનિવાર્ય છે.
કોઈ વચલો માર્ગ ખરો?
ઈડી હર્ષ જેવા વચલો માર્ગ સૂચવે છે. એ સ્વીકારે છે કે કૃતિના અનુભવમાં કંઈક એવું છે જેનું પૂરેપૂરું તાર્કિક વિશ્લેષણ ન થઈ શકે. એક અવ્યાખ્યેય અંશ રહે, પણ એ માત્ર અંગત રૂચિ નથી, પણ મોટાભાગના સંવેદનશીલ વાચકોની સમાન રૂચિ, શેર્ડ ટેસ્ટ છે, આપણા સહૃદય જેવો ખ્યાલ.
આ સંદર્ભમાં ભાયાણી આપણી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરાનો ઉલ્લેખ કરે છે. એ બહુ રસપ્રદ છે. એ પરંપરા તો દરેક પાસાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતી હતી.
હા, વ્યાકરણ, સંદર્ભ, ધ્વનિ, અલંકાર, છંદ, બધાનું વિશ્લેષણ, અને પછી રસ અને ઔચિત્યના સિદ્ધાંતોને આધારે મૂલવણી, અને ઔચિત્યનો નિર્ણય સહૃદય ભાવકની સંવેદનશીલતા પર આધાર રાખતો. એટલે એ પદ્ધતિ ઘણી કૃતિલક્ષી અને વિશ્લેષણાત્મક હતી, આજના જેવી જ લાગે. જો કે આ બધી ચર્ચા પછી ભાયાણી આપણને પાછા પેલા મૂળભૂત દ્વંદ્વ પર લાવે છે. કૃતિને એક ઓબ્જેક્ટ તરીકે, એક વસ્તુ તરીકે, એક ભાષાકીય રચના તરીકે તપાસી શકાય, એનું વિશ્લેષણ થઈ શકે, પણ કૃતિ અંતે તો છે શું? એક એક્સપિરિયન્સ, એક અનુભૂતિ, એક જીવંત અનુભવ.
એટલે વસ્તુ અને અનુભૂતિ વચ્ચેનો સેતુ કઈ રીતે બાંધવો?
બરાબર. કૃતિનું ભાષાકીય બંધારણ અને એનાથી ભાવકને મળતો સૌંદર્યનો અનુભવ, આ બે વચ્ચેનો ચોક્કસ સંબંધ કઈ રીતે સ્થાપિત કરવો? ભાયાણીના મતે આજના સાહિત્ય વિવેચન, કલામીમાંસા અને સૌંદર્યશાસ્ત્રનો સૌથી મોટો પડકાર, સૌથી કેન્દ્રીય પ્રશ્ન છે.
તો હરિવલ્લભ ભાયાણીના આ ગહન લેખની આપણી આ ચર્ચાના અંતે કેટલાક મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર સ્પષ્ટ કરી લઈએ. પહેલું, ભાષા અને શૈલી અલગ નથી પણ એકબીજામાં વણાયેલા છે. શૈલી ભાષાના ઉપયોગમાં જ રહેલી છે.
હા.
બીજું, સાહિત્યિક ભાષા સામાન્ય ભાષાથી મુખ્યત્વે તેના તત્વોના વધુ સઘન, સુગ્રથિત અને હેતુપૂર્ણ સંગઠનમાં અલગ પડે છે.
ત્રીજું, આધુનિક શૈલી વિજ્ઞાન ભાષા વિજ્ઞાનના સાધનોથી આ સંગઠનાને વધુ વસ્તુલક્ષી રીતે સમજાવવા પ્રયત્ન કરે છે. ચોથું, કૃતિના સૌંદર્યને પામવા માટે તેના નાનામાં નાના ઘટક, ધ્વનિ, શબ્દ, વાક્ય, લય નું વિશ્લેષણ અને તેમના પરસ્પર સંબંધોની તપાસ જરૂરી છે, કારણ કે કૃતિ એક સજીવ એકમની જેમ કામ કરે છે.
અને છેલ્લે, વિવેચનનો પેલો મૂળભૂત સંઘર્ષ, વિશ્લેષણ અને મૂલ્યાંકન વચ્ચેનો, વસ્તુલક્ષિતા અને આત્મલક્ષિતા વચ્ચેનો. ભાયાણી કોઈ સહેલો જવાબ નથી આપતા, પણ એક બહુ મહત્વનો વિચાર મૂકી જાય છે.
હા, એ વિચાર એ છે કે કદાચ મુખ્ય પ્રશ્ન એ નથી કે આપણે કૃતિરૂપી વસ્તુ અને તેનાથી થતી અનુભૂતિને સાવ અલગ પાડી શકીએ કે નહીં, અથવા કયું વધુ મહત્વનું છે, પણ કદાચ સાચી દિશા એ સમજવાના સતત પ્રયાસમાં છે કે કૃતિના ભાષાકીય તત્વો, જેનું વિશ્લેષણ થઈ શકે છે, અને એનાથી ભાવકના મનમાં જાગતી સૌંદર્યાનુભૂતિ, જે વધુ વ્યક્તિગત છે, આ બે વચ્ચે આખરે સંબંધ શું છે?
કઈ રીતે ભાષાના તત્વો મળીને અનુભવ રચે છે?
બરાબર. આ સંબંધને સમજવાનો પ્રયાસ, એ જ પ્રયાસ સાહિત્યની આપણી સમજને વધુ ઊંડી, વધુ સમૃદ્ધ બનાવે છે.
ખૂબ સરસ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. સાંભળવા બદલ આભાર.